તારીખ 3/5/1997 ડાયરીના બોલ નંબર 1031 1032 અને 1638 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 181
કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવું યોગ્ય નથી. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 460મા પત્રમાં આટલું વચનામૃત છે કે કોઈ પણ કારણે આ સંસારમાં જીવે ક્લેશિત થવું યોગ્ય નથી. ગમે તે પ્રકારનો ઉદય હોય, કોઈ પણ કારણે, એટલે કોઈ પણ ઉદયના કારણે જીવે સંસારમાં દુઃખી થવું યોગ્ય નથી, ક્લેશ પામવું યોગ્ય નથી. આમ છતાં જીવ સંસારમાં અનેક કારણો પ્રાપ્ત થતાં ક્લેશ પામે છે. તેનું કારણ અવિચાર અને અજ્ઞાન છે. એનું કારણ શું છે? અવિચાર એટલે વિપરીત વિચાર છે અને અજ્ઞાન છે. એટલે વિપરીત જ્ઞાન છે. તે અજ્ઞાનથી મોહ અને દુર્ગતિના દુઃખ ઉત્પન્ન થાય છે. વિપરીત પરિણમન છે. વિપરીત પરિણમનનું ફળ દુઃખ છે. હવે એની સામે સમજણ શું હોવી જોઈએ કે જેથી જીવને દુઃખ ન થાય, એવી સમજણ શું હોવી જોઈએ? સંસારના કોઈ પણ કારણોથી આ આત્માને નુકસાન થઈ શકતું નથી, ચાહે તે પરિસ્થિતિ બને. આત્માને એથી કોઈ નુકસાન થતું નથી. આત્માનું નુકસાન આત્માનું દુઃખ છે અને આત્માનો લાભ આત્માની સુખ શાંતિ છે. સુખ શાંતિ એનો સ્વભાવ છે. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એના સ્વભાવને કોઈ ઓછું વધતું કરી શકતો નથી. સ્વભાવમાં દખલ પણ થઈ શકતી નથી. તેથી કોઈ પણ કારણથી આત્માને કોઈ નુકસાન નથી, કોઈ પ્રકારે નુકસાન નથી. તેવું અસંગ તત્વ પોતે છે. એવું અસંગ તત્વ પોતે છે કે એને કોઈ સ્પર્શી શકતું નથી, એટલે એને કોઈ નુકસાન કરી શકતું નથી. તેવા નિશ્ચયના અભાવમાં, એવા પોતાના સ્વરૂપ સંબંધીના નિશ્ચયના અભાવમાં જીવ બાહ્ય પ્રસંગમાં પોતાને કારણ અથવા કાર્ય રૂપે માનીને શું એવા નિશ્ચયના અભાવમાં શું કરે છે, કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ ઉભી થાય છે એમાં કાંક પોતે એને કારણ રૂપે માને છે, મારા કારણે આમ છે, અને કાં તો કોઈના કારણે મારે આમ ભોગવવું પડ્યું, એનું કાર્ય મને આવ્યું, એવું માનીને, એવું ચિંતવીને અથવા સ્વીકારીને જીવ ક્લેશિત થાય છે, દુઃખી થાય છે. ખરેખર તો આત્મા સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, કેવળ અસંગ ચૈતન્ય હોવા છતાં, એટલે કે અકારણ કાર્ય પણ હોવા છતાં, કોઈનું કારણ નથી થતું, કોઈનું કાર્ય પણ એને છે નહીં, મોંથી ભૂલીને સંબંધ કલ્પે છે. જે કાંઈ સંબંધ કલ્પે છે એ પોતાના સ્વરૂપને ભૂલીને અને સંબંધ પ્રત્યેના મોહને લઈને ભૂલે છે અને એના ફળમાં દુઃખને પામે છે, જેનું ફળ દુઃખ છે, દુઃખ થવાનું આટલું કારણ છે. હવે કરવું શું? મોહને અજ્ઞાનને મટાડવા માટે કરવું શું, અથવા દુઃખથી છૂટવા માટે કરવું શું? કે ક્લેશની નિવૃત્તિ અર્થે સત્પુરુષની આજ્ઞા વિચારવી, કે મારા માટે એ શું કહે છે, મારી યોગ્યતા જોઈને મારા માટે એમનું શું કહેવું છે, એમની આજ્ઞા શું છે, એ પ્રથમ વિચારવી. કેમ કે ઉપદેશ અનેક વિવિધ પ્રકારે છે, તીર્થંકરનો ઉપદેશ કહો કે જ્ઞાની પુરુષનો ઉપદેશ કહો, એ અનેક વિવિધ પ્રકારે છે. મને કયો ઉપદેશ લાગુ પડે છે એ જો પોતાને ન સૂઝ આવે, તો એની સૂઝ પોતાને ન આવે તો એને સત્પુરુષની આજ્ઞા વિચારવી, કેમ કે એને ખબર છે કે આને શું લાગુ પડે છે. સત્પુરુષની આજ્ઞા વિચારવી, સત્પુરુષની આજ્ઞા અંગીકાર કરવી, વિચારવી એટલું પણ અંગીકાર પણ કરવી, અને એ અંગીકાર કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, તે એકમાત્ર દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે. સિદ્ધાંતો એ છે કે સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. એના માટે પોતાને જે યોગ્ય ઉપદેશ હોય તે વિચારવો અને ગ્રહણ કરવો.
આપણે જણાવ્યું કે મોક્ષને જો ન સૂચે તો અગ્નિનું સંસાર નું વ્યક્તિગત આજ્ઞા થોડી સૂચતું તો નથી, સૂચતું નથી.
જો સૂજે ને તો વ્યક્તિગત સંપર્કથી પોતાને યોગ્ય શું આજ્ઞા છે તો સીધી વાત છે કે આપણા ઘરમાં આપણે સામાન્ય કાંઈ તકલીફ થાય તો બધી દવાઓ રાખીએ છીએ, તાવ આવે તો આ ટીકડી લેવી, શું માથું દુખે તો આમ કરો, ઉધરસ થાય તો આ લેવી, શરદી થાય તો આમ કરવું, શું અને આપણે થોડું ઘણું કરી લઈએ, પછી ન મટે એટલે શું કરવું પડે, ડાક્ટર પાસે જવું પડે. હવે 400 દિવસથી આમ ચાલે છે, થોડું ઘરગથ્થુ ઉપાય કર્યા છે, પણ કાંઈ બરાબર લાઈન ઉપર આવતો નથી તબિયતમાં, જો તમને કેમ લાગે છે, જવાનો રસ્તો નથી કાંઈ, પણ પોતાને સૂજે થોડું ઘણું કરે તો કરવાનો સંતોષ નહીં લેતા, સુધારો થયો છે કે નહીં, એ લક્ષણ લઈને જો ન સુધારો થયો હોય તો ડાક્ટર પાસે જવું. શરીર દેહાધ્યાસ ને કારણે શરીરના કામ વિષયમાં તો જે આવા પગલા લઈએ છે કે જરાક દવા લાગુ ન પડે તો ડાક્ટર પાસે જાય, ને ડાક્ટરને દવા લાગુ ન પડે તો ફરીને ડાક્ટર પાસે જાય કે બીજા ડાક્ટર પાસે જાય. પણ જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી પાછળ લાગો રહીએ, આને એ ભૂલ કરે છે. હું તો સ્વાધ્યાય કરું છું ને, હું તો શાસ્ત્ર વાંચું છું ને, હું તો પૂજા ભક્તિ દયાદાન કરું છું ને, રોગ નથી મીટવાનું. શું અજ્ઞાનનો જે રોગ છે એ મીટ્યો નથી એનું શું? નિખ્યાતનો રોગ નથી મીટ્યો એનું શું? એના માટે પાછળ લાગવું જોઈએ. અહીંયા એટલી અહીંયા એટલી સગવડ, એટલી બધી સગવડ નથી. આમાં દરેક જગ્યાએ ડોક્ટર નથી મળતા. આમાં ડોક્ટર મળવા એ બહુ દુર્લભ છે, કેમ કે ત્યાં મૂલ્યથી ડોક્ટર મળે છે, ને અહીંયા વિના મૂલ્યથી ડોક્ટર મળે છે. પણ અમૂલ્ય છે, અમૂલ્ય છે. વિના મૂલ્યથી મળે છે પણ અમૂલ્ય છે. અ એટલે વિના, ને વિના એટલે અ. આમ છે આમાં, એટલે ડોક્ટરની અવેલેબિલિટી નથી, એટલી વાત ચોક્કસ છે. અને એમ જ્યારે પરિસ્થિતિ છે ત્યારે, જ્યારે સ્કેરસિટી છે, ગામમાં એક જ ડોક્ટર હોય ને તો લાઈન લાગે જ નહીં, કેવડી લાઈન લાગે. આ બધી ગલીમાં એકાદ ડોક્ટર હોય તો કેવડી મોટી લાઈન લાગે, અને આખા મુંબઈમાં એક ડોક્ટર હોય તો કેવડી મોટી લાઈન લાગે, કે માઇલો સુધીની લાઈન લાગે. કેટલી માઇલો સુધીની લાઈન લાગે. આ તો એથી સ્કેરસિટી છે. ત્યારે એવી પરિસ્થિતિ છે ત્યારે જીવે વધારે કાળજી લેવી જરૂરી છે. નળમાં રોજ પાણી આવતું હોય પણ છાપામાં આવી જાય હવાના પરમાં કે કાલથી 3 દિવસ પાણી નહીં આવે, તો આજે કાળજી લઈ લઈએ કે ન લઈ લઈએ? 3 દિવસમાં જેટલા ઘરમાં છાપ વાસણ હોય બધા ભરીને રાખે, અને એવું લાગે તો 2-4 ખરીદી લઈએ, તો એ નીચે ઉતરો ત્યાં બાંધી અને તમને બધું મળે છે ત્યારે તૈયાર રેડીમેડ. શું થોડાક લઈ લો, સાબી લો વધારે. શું આવા વખતે કામ આવશે, વધારે કાળજી કરવી રહી, વધારે કાળજી કરવી રહી. શું પાણી ની સમજે સમજાય કેમ બને? જો મને નથી સમજાતું, પાણી નો આવવાનું હોય તો પાણી ની કાળજી લેતી સમજાય. અને જ્ઞાની પુરુષ ન મળે તો જ્ઞાની પુરુષ પાસે જવું કે વધારે સત્સંગ કરવો કે બને એટલો વધારે, એ સમજાવવું પડે. હા, એ સમજાવવું પડે. એવું હોય તો મને જ નથી સમજાતું પછી એવું થાય. એ તો બનવા જરૂર નથી. સર્વક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય જો એક આત્મજ્ઞાન હોય, અને એવું આત્મજ્ઞાન આત્મજ્ઞાની પુરુષ વિના પ્રાપ્ત થવું કોઈ રીતે સંભવિત નથી, આ બે વસ્તુ સ્થિતિ હોય તો આત્મજ્ઞાની પુરુષની ગમી એટલી અછત હોય, વિચાર અને અભિપ્રાય તો એવો હોવો જોઈએ કે હાથમે પાતાળ જવું પડે તો જાવું, ને હાથમે આસમાન જવું પડે તો પણ જાય, અને પત્તો કાઢવો જોઈએ. એટલી બધી તૈયારી હોવી જોઈએ. કેટલી? એટલી બધી તૈયારી હોવી જોઈએ. સૌભાગભાઈ આખી જિંદગી આચર્યા હતા. એમના પિતાશ્રી એમને કીધું કે કોઈ યોગ્ય પુરુષ જ આનો ઉકેલ તને આપશે. એ પુરુષ જો કોઈ પુરુષ આનો ઉકેલ આપે તો સમજી લેજે કે તું હવે કરી ગયો. અને એ ઉકેલ મળ્યા પછી કેવી રીતે એ પાછળ લાગ્યા છે એવી તૈયારી તો પોતાની હવે. કોઈ પણ કારણવશાત સ્વરૂપનું વિસ્મરણ થવા યોગ્ય નથી. કોઈ પણ કારણે સ્વરૂપને વિસ્મરણ કરવા યોગ્ય નથી, કેમ કે આત્મ સ્વરૂપથી અધિક એવું આ જગતમાં કોઈ જ નથી. આ પોતાના આત્માથી કઈ ચીજ વધારે છે કે જેને કારણે આત્માને ખોવાની તૈયારી હોય, અથવા બીજી રીતે વિચારીએ તો કોઈ ચીજને, કોઈ પ્રસંગને, કોઈ પદાર્થને અધિકતા આપી છે એ સુખી થવા માટે કે બીજા કોઈ કારણે, હેતુ શું છે? તો આત્માને ગૌણ કરો તો સુખી ક્યાંથી થવાના? આત્માને મુખ્ય કરવું છે એ પણ સુખી થવા માટે છે, અને તે યથાર્થ વિવેક છે. આત્મ સ્વરૂપથી અધિક એવું આ જગતમાં કોઈ જ નથી. સર્વક્લેશથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન જ છે. ५૬૮ અને ५૬૯માં પણ પત્રમાં કૃપાળુ દેવે એ વિષય લીધો છે. જીવની અનાદિથી પર પદાર્થમાં સુખ બુદ્ધિ હોવાથી જ્ઞાનમાં જ્ઞાનમાં પણ પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. શાસ્ત્રમાં છે તો પણ પરલક્ષી જ્ઞાનથી, આત્માને વિચારે તો પણ પરલક્ષી જ્ઞાનમાં. એમ કેમ થઈ ગયું છે કે જીવની પર પદાર્થમાં સુખ બુદ્ધિ અનાદિથી છે? એટલે જ્ઞાનની પ્રવૃત્તિ પણ પરલક્ષી ચાલે છે. પરમાં સુખ બુદ્ધિને કારણે જ્ઞાનની પ્રવૃત્તિ પણ પરલક્ષી ચાલે છે. અગિયાર અને નવ પૂર્વનું જ્ઞાન અને આત્માનો વિચાર પરલક્ષી જ્ઞાનમાં કર્યો. શું કારણ? કે પરમાં સુખ બુદ્ધિ છે એ મૂકી નથી. પરમાં સુખ બુદ્ધિ રાખીને ગમે એટલા શાસ્ત્ર વાંચે, પરલક્ષી જ્ઞાનમાં પરવર્તી જ્ઞાન ને થશે. પરલક્ષી જ્ઞાન, એ પરલક્ષી જ્ઞાન અગિયાર અને નવ પૂર્વ સુધીનું નિષ્ફળ ગયું છે. અત્યારે તો તે થોડું ઘણું ઉગાડ જ્ઞાન થાય છે, લોકોને વિદ્વાન થાય, પંડિત થઈ જાય, એમાં શાસ્ત્ર અભિનિવેશ વધારે કામ કરતો હોય છે. હું જાણું છું ને હું સમજું છું,
મૂળમાં તો ઘરમાં જે સુખ બુદ્ધિ એને માની રાખી છે માન્યતા એક તકલીફ નું મોટું કારણ છે શાસ્ત્ર અભ્યાસ બધા છે એ વખત
એ પરોક્ષ જ્ઞાનમાં શું થાય છે કે નિરાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. જ્ઞાન વિશેષ છે નિરાકાર જ્ઞાન, તેનો આવિર્ભાવથી જ્ઞાન સામાન્યનો તિરુભાવ રહે છે. શું થાય છે? જ્ઞાન સામાન્યનો તિરુભાવ રહે છે. આ સ્થિતિને જીવની જ્ઞેયલુબ્ધતા અર્થાત જ્ઞેયમાં આસક્તિ જાણવા યોગ્ય છે. જ્યારે વિશેષ જ્ઞાનનો અથવા જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય ત્યારે જ્ઞેય પ્રત્યે આસક્તિ અથવા લોભ લુબ્ધતા થયા વિના રહે નહીં, ઓટોમેટિક જ થાય, આપોઆપ જ થાય. સ્વરૂપમાં સુખનો નિશ્ચય થયે, મારું સુખ મારા સ્વરૂપમાં છે એવો નિશ્ચય થયે, જ્ઞાન સ્વલક્ષી થાય છે. ક્યારથી જ્ઞાન સ્વલક્ષી યથાર્થપણે થાય છે? કે સ્વરૂપનો નિશ્ચય થાય ત્યારથી. આમ તો થોડું થોડું સ્વલક્ષી તો સુવિચારનાથી થાય છે. જ્યારથી સુવિચારના ઉત્પન્ન થાય ત્યારથી આત્મકલ્યાણનું લક્ષ્ય થાય છે, પૂર્ણતાનું લક્ષ્ય થાય છે. પણ એ થોડું થોડું થાય છે, પૂરેપૂરો હજી સ્વલક્ષી નથી થતો. સરખી રીતે સ્વલક્ષી ક્યારે થાય? કે સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે મારું સુખ મારા સ્વરૂપમાં જ છે એવું એને દેખાઈ ગયું છે. શું પ્રાપ્ત નથી થયું પણ દેખાઈ ગયું છે. પ્રાપ્ત થવું એટલે અનુભવ થવો, અને દેખાવું એટલે ભાવભાષણ થવું, લાગવું, ફીલ થવું કે મારો સુખ મારામાં છે એવું લાગવું, એ નિશ્ચય પોખણના કાળમાં કા થાય છે. સ્વરૂપમાં સુખનો નિશ્ચય થયે, જ્ઞાન સ્વલક્ષી થાય છે. તેવા સ્વલક્ષપૂર્વક જો જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવામાં આવે, એટલે કે જ્ઞાન વેદનનો આવિર્ભાવ કરવામાં આવે, તો આત્મા પ્રગટપણે સ્વસંવેદનમાં આવે અને સ્વાનુભૂતિ કહે છે. સ્વાનુભૂતિ છે એ સ્વરૂપ નિશ્ચયપૂર્વક છે, કેમકે ત્યારથી જ્ઞાન સ્વલક્ષી થાય છે. સ્વલક્ષી જ્ઞાનથી જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય છે, અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થવાથી પરજ્ઞેયો છે એનું જ્ઞાનમાં એટલું ગૌણપણું થાય છે કે એનો વિચ્છેદ થાય છે, અને એકાકાર જ્ઞાન રસથી જ્ઞાનનું સ્વસંવેદન પ્રાપ્ત થાય છે, એને સ્વાનુભવ કહેવામાં આવે છે. સ્વલક્ષે આ પ્રકારની ક્રિયા થવી તે સહજ છે. શું કહે છે? સ્વલક્ષે આ પ્રક્રિયા સહજ છે. સહજ છે એટલા માટે લીધું કે ત્યાં પર્યાયનું કર્તૃત્વ નથી. નિજી પરિણમનમાં છે અને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવામાં આવે એમ લીધું, વાત એવી રીતે શબ્દમાં આવે છે કે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવામાં આવે તો પણ એ સહજ છે. સ્વલક્ષી જ્ઞાનમાં એ સહજ છે, કારણ કે અનંત સુખનું નિદાન પોતે છે. જ્યાં અનંત સુખનું નિધાન પોતામાં જોયું એટલે પરિણામની ગતિ એ બાજુ ગયા વગર જ્ઞાન સ્વલક્ષી થઈને પ્રવૃત્તિ કરે અને સહજપણે સ્વાનુભૂતિ સુધી પહોંચે. કારણ અનંત સુખનું નિધાન પોતે છે તેથી પરિણામની તે પ્રત્યે ગતિ સહજ થઈ જાય છે. અત્યારે પણ એમ જ છે, સુખનો નિશ્ચય પરમાં છે. જે જે પદાર્થોમાં સુખનો નિશ્ચય છે તે તે પદાર્થો પ્રત્યે પરિણામની ગતિ સહજ થાય છે કે વિકલ્પ ઉઠાવીને કરવી પડે છે?
સહજ
જ, એ સહજ જ થાય છે.
આત્મજ્ઞાનનો વિચાર પરલક્ષી જણાય,
પરલક્ષી પણ થાય અને સ્વલક્ષી પણ થાય. પરલક્ષી ક્યાં સુધી? કે પરમાં સુખ બુદ્ધિ હોય ત્યાં સુધી. સ્વલક્ષી ક્યારે? કે સ્વરૂપમાં સુખ છે એવી સ્વરૂપ સુખની બુદ્ધિ થાય ત્યારે. એટલે અભિપ્રાય, સુખનો અભિપ્રાય સાથે જ્ઞાનનું લક્ષ છે એ બદલાય છે. શું દરિયામાં વાહણની વાહણવટાની પણ વિદ્યા છે વાહણ ચલાવવાની. જે બાજુનો પવન હોય ને એ બાજુ એનો સર્જ ગોઠવે, એટલે કપડું હોય ને એ ગોઠવે, એટલે હલે સાબુ ન મારવા પડે નહીતર થાકી જાય. માઇલો સુધી જેને દરિયો કાપતો હોય એ જો હલેસા મારીને કાપે તો મરી જાય. કેટલું જ પાણી કાપી શકે હલેસા મારી મારીને, થાકી જાય અને બાવળા જ રહી જાય. પણ સર્જ ગોઠવે એટલે એક અલેસું મારે એટલે ક્યાંય સુધી વાણ આવી જાય તોડતું. એમ એક કળા છે ને એમ. અહીંયા જો પરિણામનું દિશાનું વલણ છે એમાં સુખ બુદ્ધિનો અભિપ્રાય છે એનો શટ છે, જો ફેરવો એટલે જ્ઞાન સ્વલક્ષી થયું, પરિણામની બાજુ દોડવા માંડશે સહેજે સહેજે. સ્વાનુભૂતિ થાય આમ થઈ. એટલું તો એને જ્ઞાન કળા કીધી છે. અનંત સુખનું નિધાન પોતે છે તેથી પરિણામને તે પ્રત્યે ગતિ સહજ થઈ જાય છે. સ્વાભાવિકપણે જીવની વૃત્તિમાં સુખની અપેક્ષા સદાય છે, સ્વાભાવિકપણે છે. કેમ કે એનો સ્વભાવ સુખ છે, પોતે આત્મા સુખ સ્વભાવી હોવાથી. સુખની અપેક્ષા તો સદાય જીવને જ છે, તેથી સુખ નિધાન પ્રત્યે જતા પરિણામને કોઈ સંયોગ વિયોગ રોકી શકે નહીં અને પોતે ઈચ્છે તો પણ રોકી શકે નહીં. જગતમાં પણ એમ બને છે, ટેન્શનમાં આવ્યા પછી પરિણામને રોકવાય તો રોકી શકે છે કે ન રોકી શકે. સ્વજનનું મૃત્યુ થાય ને દુઃખી થાય ત્યારે દુઃખી થવું છે ને કે નથી થવું? પણ પરિણામને રોકી શકે? દુઃખી થતા પરિણામને કોઈ રોકી શકે? ન રોકી શકે. એટલે ઈચ્છે તો ન રોકી શકે અને બીજા ઈચ્છે તો ન રોકી શકે. અને એ પરિણામને રોકવા કૃત્રિમ પ્રયત્નો કરવામાં આવે તો ફેલ જાય. એટલે તમને સારું સારું ખાવા દઈએ અત્યારે નહીં ભાવે, પણ તમે હવારનું ખાધું નથી, ભૂખ લાગી નથી, આમ નામ થાકી જશો, આરામ કરો તો ઊંઘ આવશે નહીં, ઊંઘ ની ટીકડી લ્યો તો બે ફેલ જાય છે. આ બધી પરિસ્થિતિ થાય છે ને, અને એ બધું પણ સુખ માટે જ કર્યું જીવે. એવો દુઃખી થયો એ કોઈ સાકાર ને થયો થવા માટે. સુખ માટે આ જીવે અનેક પ્રકારે દુઃખ વેઠ્યા છે, અનેક પ્રકારે સાહસ કર્યા છે, જીવ સતોસતના સાહસ કર્યા છે. એવી સુખની જીવવાની, સુખ પ્રાપ્ત કરવાની જીવની વૃત્તિ સદાયની છે. એવા આ જીવને અનંત અનંત બેહદ સુખનું નિધાન પોતામાં દેખાય. હે, પછી જાયલો રે ન જાયલો રે. જેમ ઘણા દિવસનો ભૂખ તરસ બેઠે એવો માણસ અક્રાંતિઓ થઈને ખાય, કેવી રીતે ખાય? ધીમે ધીમે ન ખાય, અક્રાંતિઓ થઈને ખાય, ઝોટ મારે, ઝબક મારે, એવી દિશા થાય. પુરુષાર્થ, સહજ પુરુષાર્થ આમ ઉપડે. કેટલા મોટા?
1638.
પ્રશ્ન ઉઠાવેલો છે, વેદ જ્ઞાનના વિષય ઉપરનો આ પ્રશ્ન છે કે પોતાને રાગ અને જ્ઞાનનું, વેદ જ્ઞાનનો વિચાર ચાલે છે કે પ્રયોગ ચાલે છે મુમુક્ષુની ભૂમિકામાં, તે કેમ સમજાય, એને ચેક કેવી રીતે કરવું અથવા એનો નિશ્ચય કેવી રીતે કરવો? જ્યારે શાસ્ત્રથી કે શ્રી ગુરુથી એ વાત સમજીને સ્વીકારી, સંમત કરી કે સ્વાનુભૂતિનું કારણ ભેદ જ્ઞાન છે અને તે ભેદ જ્ઞાન કરવા યોગ્ય છે, અને રાગ અને જ્ઞાનને ભિન્ન ભિન્ન કરવા, ભિન્ન ભિન્ન પાડવા, તો એનો વિચારવાળી દશા હોવાથી એનો વિચાર પણ આવે છે અને વિચારપૂર્વક પ્રયોગ પણ થાય છે. કોઈને વિચાર જ ચાલે છે અને પ્રયોગ નથી ચાલતો, આવું પણ બને છે. વિચાર તો આવે છે, વિચાર દશામાં પ્રયોગ થતો હોવાથી વિચાર તો આવે જ, પણ વિચારથી આગળ વધીને પ્રયોગમાં જાય. અને કોઈ પ્રયોગે ન ચડી શકે તો વિકલ્પે ચડી જાય. હું ગાયક છું, હું ગાયક છું, હું ગાયક છું, રાગ ભીન છે, બધું ભીન છે, ભીન છે, ભીન છે, વિકલ્પે ચડી જાય.
વિચાર અને વિકલ્પનું જરા કામ છે. વિચાર અને વિકલ્પમાં,
વિચારમાં અને વિકલ્પમાં બંનેમાં મિશ્રણ છે જ્ઞાન અને રાગનું. વિચારમાં પણ જ્ઞાન અને રાગનું મિશ્રણ છે અને વિકલ્પમાં પણ જ્ઞાન અને રાગનું મિશ્રણ છે. પણ વિચારમાં જ્ઞાન મુખ્ય છે, વિકલ્પમાં રાગ મુખ્ય છે. એટલે જ્ઞાન વિચાર કહેવામાં આવે છે. અને વિકલ્પમાં રાગ વિકલ્પ કહેવામાં આવે છે, બે બંનેમાં બે છે. અહિયાં ભેદ જ્ઞાનનો વિચાર અથવા વિકલ્પ જે કાંઈ હોય તે, અને ભેદ જ્ઞાનનો પ્રયોગ, એ વચ્ચે શું ફરક છે અને ડિસ્ટિંગ્વિશ કેવી રીતે કરવું, આ પ્રશ્ન છે. સમાધાન પણ ઉત્તરે છે કે વેદજ્ઞાનનો વિચાર તે સમજણ છે. વેદજ્ઞાન આ રીતે કરવું, વેદજ્ઞાન આ રીતે કરવું, એવી જે સમજણ છે એ વિચાર છે. અને સમજણ પ્રમાણે વિકલ્પ ચાલ્યા કરે રાગની પ્રધાનતાથી, તે કઈ પ્રયોગ નથી. એક સમજણ પહેલા કરે છે જે કે આ રીતે જ્ઞાન અને રાગનું ભેદ જ્ઞાન કરવું, પછી એ સમજણ પ્રમાણે એનો વિકલ્પ ચાલ્યા કરે તો એ કઈ પ્રયોગ નથી. પ્રયોગ શું છે એ આપણે એની ચર્ચા કરવી છે, આ પ્રયોગ નથી. એ દિશામાં જે આગળ ન વધે ત્યાં લાલ બત્તી મૂકી, એ વિકલ્પે ચડવાનું નથી. પ્રયોગ શું છે કે પ્રયોગ તો ચાલતા પરિણામમાં સમજણનું અમલીકરણ છે. શું છે પ્રયોગ છે એ ચાલતા પરિણામમાં સમજણનું અમલીકરણ છે. અમલીકરણનો અર્થ લીધો છે અનુભવકરણ. ટૂંકમાં એનો અર્થ કર્યો છે અમલીકરણ એટલે શું કે અનુભવકરણ. દાખલો આવ્યું છે એનો થોડો વિસ્તાર છે. જે જીવને કેવી રીતે અમલીકરણમાં જીવ આવે છે અથવા અનુભવકરણમાં કેવી રીતે આવે છે કે જે જીવને સ્વલક્ષે રાગ અને જ્ઞાન જુદા છે એમ સમજાય છે. પેલા સમજણની વાત કીધી ને, પેલા સમજણ થાય છે, એ સમજણમાં સ્વલક્ષે સમજણ થઈ હોય તો પરલક્ષી સમજણમાં પત્તા નહીં લાગે. વિજ્ઞાનનો વિષય પણ પરલક્ષી સમજણમાં સમજે એ પ્રયોગમાં નહીં આવી શકે, વિકલ્પ ચડી જશે. એટલે એમ કહ્યું કે જે જીવને સ્વલક્ષે રાગ અને જ્ઞાન જુદા છે એમ સમજાય છે, અને ઉત્કૃષ્ટ આત્મભાવના વશ જે પોતાને જ્ઞાન લક્ષણ દ્વારા રાગથી ભિન્ન જ્ઞાનમય અનુભવવાનો પુરુષાર્થ કરે, અનુભવનો પુરુષાર્થ કરે, તે ભિન્ન જ્ઞાનનો પ્રયોગ છે. પ્રયોગની વ્યાખ્યા કરવી અઘરી છે, પણ અહીંયા થોડો પ્રયોગ મૂક્યો છે, કેમ કે પ્રયોગ એ છે પરિણમન છે, થિયરી નથી. અને પ્રયોગને પણ થિયરીમાં લઈ આવવો એ થોડી કઠણ વાત છે.
કઠણ વાત છે તો આવી જ ના શકે, કઠણ વાત છે તો આવી ના શકે. પ્રયોગ છે
પ્રયોગનો આવે મુશ્કેલ છે, સંકેત થાય એનો પૂરેપૂરો આવે. રોટલી વણતી વખતે ગોણા ઉપર વેલણ ફેરવવું એટલું આવે, કેમ ફેરવવું એનું આવે? સાયકલ કે સ્કૂટર ચલાવવામાં બેલેન્સ રાખવું એટલું આવે, પણ કેમ બેલેન્સ રાખવું એનું આવે? ભાષામાં નો આવે. સમજે, પ્રયોગનો વિષય છે, પ્રેક્ટિસનો વિષય છે. એમ જે જીવને સ્વલક્ષે રાગને જ્ઞાન જુદા છે એમ સમજાય છે, એક તો સ્વલક્ષ હોય, કેટલી તૈયારી હોય, નંબર વન, એક તો પૂરેપૂરો સ્વલક્ષ હોય. બીજું, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ઉત્કૃષ્ટ હોય. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ઉત્કૃષ્ટ હોય તો એ પોતાને જ્ઞાન લક્ષણ દ્વારા રાગથી ભિન્ન જ્ઞાનમયપણે અનુભવવાનો પુરુષાર્થ કરે, અથવા એને પુરુષાર્થ જે થાય તે ભેદજ્ઞાનનો પ્રયોગ છે. તેઓ પુરુષાર્થ થાય તે ભેદજ્ઞાનનો પ્રયોગ છે. વિકલ્પમાં રાગનું જુદું પડવાનું બનતું નથી. જે વિકલ્પે ચડે છે એ રાગથી જુદો નથી પડતો, પણ વિકલ્પમાં જે રાગ છે એને પોતામાં ભેળવે છે સાથે સાથે, એટલે એની ગાડી તો જુદો પડવામાં ચાલતી જ નથી. વિકલ્પે જ વિસ્તાર કરવો છે, જરા વધારે વિસ્તાર કરવો છે, પણ હું જોઈ લઉં કે આગળ કાંઈ સ્પષ્ટીકરણ એને અંગે આવે છે, નહીંતર પછી મારા ખ્યાલમાં છે, સંકલ્પ નથી જલ્દી. જીવન દ્રષ્ટાંત લઈશું આપણે. વિકલ્પમાં રાગનું જુદું પડવાનું બનતું નથી, પણ તેવા વિકલ્પમાં માનસિક શાંતિ થાય છે, તેમાં ઠીક પણ લાગે છે. આશ્ચર્ય પૂછીને લીધું છે, લાગવું ન જોયું, કેમ લાગ્યું તને? જ્યારે પ્રયોગમાં એટલું જ્ઞાન પોતાપણે વેદાય તેવો પ્રયાસ અને ઉદ્દેશ હોય છે, અને માનસિક ત્યાં શાંતિ થવાનું બનતું નથી, યથાર્થ વિધિમાં સંતોષ ન થાય, એ પણ એનું એક લક્ષણ છે. થાક પણ લાગે, પણ એનું એવું છે, એવા મુમુક્ષુ જીવો પણ અમે જોયા છે કે જેને ટેવ પડી જાય, તો એમ કે અમને તો હાલતા ને ચાલતા, ખાતા ને પીતા, ઉઠતા ને બેસતા, સૂઈએ કે નાઈએ, નાય છૂક નાય છૂક નાય છૂક ચાલે છે. જો અમને તો
રસ ચડી ગયો છે,
વિકલ્પનો રસ ચડી જાય અને એ જાતથી ટેવાઈ જાય, રટણથી ટેવાઈ જાય, પણ ભેદના ન ચાલતું હોય, કહેવાય જેવો જોઈએ. વર્ષો સુધી એવું ચાલતું હોય, અનુભવ થયો તો કંઈ નથી થયો, એમ કે અનુભવ નથી થયો, તો પછી આટલા વખત વિજ્ઞાન ચાલ્યું એનું ફળ કેમ ન આવ્યો, એનો વિચાર ન કરે. પરલક્ષી જ્ઞાન હોવાથી એનો વિચાર ન કરે, કેમ એનું રિઝલ્ટ નથી આવતો? કંઈક ઉપાયમાં ફેર છે, કંઈ ઇલાજમાં ફેર છે, દવા ટ્રીટમેન્ટ કંઈક ખોટી છે, એમ પોતાને ખ્યાલમાં આવવું જોઈએ. પ્રાપ્તિની ભાવનામાં વિરહ લાગે ને, પ્રાપ્તિની ભાવના ના હોય તો વિરહ નથી લાગે, અને એમાં સંતોષ હશે. મારે તો જ્ઞાન છું જ ચાલે છે, મારે તો જ્ઞાન એટલું જ ચાલે છે, મારે ક્યાં બીજું ચાલે છે? ગ્રહિત મિથ્યાત્મા આવે, ઊંધી સત્તા એટલે ગ્રહિત મિથ્યાત, બુદ્ધિપૂર્વક ભૂલ કરી, વિધિની ભૂલ બુદ્ધિપૂર્વક ની થઈ, એનું નામ ગ્રહિત મિથ્યાત. અને અહીંયા આપણે જરા વાતને વધારે સ્પષ્ટ કરવા માટે એક જીવન દ્રષ્ટાંત લઈએ. સુવાનીજીનું જીવન ચરિત્ર છે. ગુરુદેવને પહેલા વહેલા સાંભળ્યામાં એમને પ્રયોજનભૂત મુદ્દો પકડ્યો. સ્વરૂપ પ્રાપ્તિ નહીં, એટલે સ્વરૂપ શાંતિ નહીં, સ્વરૂપની બીજી કાંઈ એમને ખબર નહોતી, પણ આત્મ શાંતિની ઉત્કૃષ્ટ ભાવના લઈને આવેલા સ્વલક્ષીપણું થઈ ગયેલું, એટલા માટે ક્યાંય સંતોષાયેલા નહીં. એ તો શાસ્ત્રો પણ બહુ વાંચેલા, પૂજા ભક્તિ પણ બહુ કરેલી, અને ધ્યાન ને યોગના પ્રયોગો પણ બહુ કરેલા, પણ બધેથી અસંતોષ થઈને મૂંઝાયેલા. કોઈ રીતે મને આત્મશાંતિ મળતી નથી, અને આત્મશાંતિનો રસ્તો પણ મળતો નથી. આત્મધર્મ વાંચ્યા પછી એમને લાગ્યું કે નક્કી કંઈક આયા મારે જોઈએ છે એવી કોઈ ચીજ અહીંયા મળવાનો સંભવ છે, એટલે દોડીને સોનગઢ પહોંચ્યા. પહેલા જ વ્યાખ્યાન ગુરુદેવો સમયસારનો વિષય મુખ્ય લેતા હતા, પહેલા જ વ્યાખ્યાનમાં એમણે જ્ઞાન અને રાગ જુદા છે એ વિષય સાંભળ્યા. હવે કેટલી બધી તૈયારી પાત્રતાની હતી કે ગુરુદેવને એમણે જ્ઞાન અને રાગમાં ભિન્ન ભિન્ન છે એમ કહેતી વખતે ભિન્ન ભિન્ન પરિણમતા પણ આટલી નજર પહોંચે એમને. આ નજર પહોંચે એનું કામ થઈ જાય, બધાની નજર પહોંચતી નથી, પાત્રતા વાળાની નજર પહોંચે છે. ઉત્કૃષ્ટ ભાવના લઈને આવેલા સ્વરૂપ પ્રાપ્તિની, કે જો આત્મ શાંતિ ન મળે તો દેહ જીવતા રહેવું એ મુશ્કેલ હતું. દેહ છૂટી જાય એવી વેદના હતી, અશાંતિની વેદના એવી હતી, દેહ છૂટી જાય જીવી ન શકે, ચાલશે નહીં એવી પરિસ્થિતિમાં આવેલા. અને મુદ્દાની વાત, પ્રયોજનની વાત સાંભળીને જ્ઞાન અને રાગ જુદા છે, સાંભળીને અને એ પરિણમન પણ પરિણતિ પણ જોઈ, ગુરુદેવની એ પરિણતિ પણ જોઈ. સ્વલક્ષી જ્ઞાન હતું એટલે અંતર મેળવણી ચાલુ થઈ, પ્રયોગ ચાલુ થઈ ગયો. પેલું સંકેત પણ ત્યાં થયું અને બીજા સંકેતનો પ્રયોગ ચાલુ થઈ ગયો, અને 24 કલાકમાં બીજું થયું ને ત્રીજું પણ થઈ ગયું. જાઓ એવી ધૂનમાં ચડી ગયા, પછી એવી કામને ધૂનમાં ચડી ગયા, ને એવી ધૂનમાં રહ્યા 15 દિવસ પછી એમને ખ્યાલ આવ્યો. ક્યારે ખ્યાલ આવ્યો? કે ઘરેથી એમના ઘરેથી ટેલિગ્રામ આવ્યો એમના ઉપર અજમેરથી, વાયર વેલફેર. કેમ? એવી વખતે મુંબઈમાં હિન્દુ મુસલમાનના હુલ્લડો ચાલુ થઈ ગયેલા, ઘરે જ સાધારણ વાત એમ થયેલી કે સોનગઢ પણ જવું છે અને મુંબઈ પણ જવું છે, પણ ક્યાં એ વખતે મુંબઈ ગયા સોનગઢ ગયા એ કંઈ નહીં નીકળેલા, બે વાત ચાલેલી કે બે જગ્યાએ ત્યાં તાર મૂકેલા. તમે જ્યાં હોય ત્યાંથી તમે તમારે કુશળતાનો ટેલિગ્રામ અમને આપો. સોનગઢ તાર મળ્યો ત્યારે એમને ભાન થયું, ત્યારે 15 દિવસથી હું આવ્યા છું એ ઘરે ખબર આપ્યા નથી, આપણે તો હાથ પડે કે ઘરે ટેલિફોન કરવા જોઈએ, જરાક ખ્યાલ કરી લઈએ, સાવધાની કરી લઈએ, બધું એમ ખેમ છે કે નહીં, એ બધું ભૂલી ગયા હતા, એવી ધૂનમાં ચડી ગયા હતા. એવી બેદરકારી રાખવી જોઈએ ન રાખવી જોઈએ બધા માણસોને પૂછવાનું. એટલું સાવધાની રાખતો થવાનું થવાનું, ને ન રાખતો થવાનું એ દુનિયાના ડાયા માણસો એમ કંઈક ના નાઓ, ધ્યાન તો બધું રાખવું એ ભૂલી ગયા. 15 દિવસે લગભગ 15 દિવસે એમને ખ્યાલ આવ્યો. પછી ટેલિગ્રામ મૂકી દીધો કે અહીંયા હું છું, કુશળ છું. એવી એવા એવી ધૂનમાં ચડી ગયા હતા. 24 કલાકમાં ભગવાન આત્માનો સાક્ષાત્કાર કરી અને અનંત ભાવનો છેદ કરી નાખ્યો. ભાવની અનંતતાનો એક દિવસમાં અનંતકાળની કમાણી કેટલી? એક જ દિવસમાં અનંતકાળની કમાણી થતી હોય તો લાલચ થાય એવી વાત નથી છે કે નહીં? પ્રત્યક્ષ સત્સંગનો આ લાભ થાય, એવો લાભ પરોક્ષતામાં ના થાય. એમ જેમને તો મૂળ દિગંબર હતા, એ તો મૂળ દિગંબર હતા. દિગંબર શાસ્ત્રો પણ વાંચ્યા, પોતાની મેળે મથામણને મહેનત બહુ કરી. બહુ કરી એટલે સહન ન થાય એટલી કરી. કુદરતને મંજૂર હોય એમ થાય. છેલ્લી હદે પહોંચ્યા ત્યારે નાનીનો સંયોગ થઈ ગયો, પરિણામ જોવા મળ્યું, પ્રત્યક્ષ ઉપદેશ સાંભળવા મળ્યો અને પરિણમન પણ જોવા મળ્યું. બસ આથી વધારે જરૂર નથી. જીવને પુરુષાર્થ ઉપડવામાં આથી વધારે કોઈ જરૂર નથી. યથાર્થ યોગ્યતામાં, યથાર્થ પાત્રતામાં આટલું બને, ઉપાદાન નિમિત્તનો મેળ થાય એટલે કામ થયું જ સમજો. જ્ઞાની અનંત વાર મળ્યા છે, તીર્થંકર અનંત વાર મળ્યા છે, એમાં શું બાકી છે? જૈન જ્ઞાનનો પ્રયોગ જીવ ક્યારે કરે ક્યારે કે સ્વલક્ષી જ્ઞાનમાં જે પહોંચીદા છે એ મહત્વ વાળા છે. સ્વલક્ષી જ્ઞાનમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય છે, આત્મપ્રાપ્તિની ભાવના હોય ત્યારે અંદરમાં જ્ઞાનને રાગને જુદા જુદા અનુભવવા માટે પુરુષાર્થ ઉપડે. ભાવના છે ને એ મોટી વાત છે. ભાવના છે એ બળવાન કારણ છે અથવા બળવાન સાધન છે.
સ્વરૂપ
પ્રાપ્તિ સૌ ભાવ છે નહીતર એમની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. કેવી? ઘણી ખરાબ ચાલતી હતી. પ્રારબ્ધનો યોગ પણ એવો હતો ને એમની બદરકારી વારંવાર હતી. બદરકારી એટલે શું? કે એ પોતાનો દરકાર નહોતા કરી શકતા. જેટલી એમને આત્મકલ્યાણની દરકાર હતી એને વશ એ સંયોગોની દરકાર નહોતા કરી શકતા. પરિવાર મોટો હતો, પરિવાર મોટો હતો એટલે ખર્ચો મોટો હતો, તો એનું ટેન્શન નહોતું જેટલું એમને ટેન્શન આત્મકલ્યાણનું હતું. એટલે એવું નથી કે અનુકૂળતામાં પુરુષાર્થ કર્યો હતો, પ્રતિકૂળતામાં પુરુષાર્થ ચાલેલો. અને એટલે હદ સુધી પરિસ્થિતિ વણસી બગડી, વણસી એટલે બગડી, કે એમને પોતાનું ગામ છોડીને કુટુંબ છોડીને કલકત્તામાં પૈસા કમાવા માટે આવવું પડ્યું. જ્ઞાન દશામાં, જ્ઞાન દશા પ્રાપ્ત થયા પછી 2 વર્ષે એ વાર આવ્યો, 1.5-2 વર્ષે ત્યાં કાંઈ રહેવાનું ખાવાની કોઈ વ્યવસ્થા નહીં. કુટુંબને અહીંયા વિદેશમાં મૂકીને આવ્યા હતા. ધર્મશાળામાં ઉતરે. ક્યાં? ધર્મશાળામાં જઈને ઉતરે, કેમ કે ત્યાં મફત રહેવાનું મળે. અને કોઈ પણ ધાબામાં ખાઈ લઈએ, મારવાડી ધાબા હોય એમાં ખાઈ લઈએ. વગર મૂડી ગયો, મોટા શહેરમાં વેપાર કરવો એટલે કેટલી મહેનત પડે ને સ્ટ્રગલ પડે, એ તો એ હાલતમાં મુંબઈ આવ્યા હોય એને શીખવાડવું પડે, સમને સમજાવવું પડે. એ પરિસ્થિતિમાં કામ કર્યું છે. એટલે કોઈ સંયોગની પ્રતિકૂળતા જીવને પોતાનો આત્મકાર્ય કરતા રોકે છે એ વાત માનવા જેવી નથી. આ જીવ તો જીવંત દ્રષ્ટાંત છે, જીવ તો દાખલો, કોઈ પ્રતિકૂળતા નથી રોકતી. એ વખતે લખે છે કે 70 લાખની આબાદીમાં, સુધી કલકત્તાની વસ્તી 70 લાખની હશે, અત્યારે તો કરોડ ઉપર ગઈ છે. હું એટલો સુખી છું. અંદરનું સુખ હતું, સુખ અંદરમાંથી આવતું હતું, અનુભવ થતો હતો. ધર્મશાળામાં ધ્યાનમાં બેસી જાય, અંદરથી સુખ વેદે. કેમ કે બહારના સુખના સાધનોમાંથી તો ક્યાંયથી સુખ આવતું નથી, કોઈ પલંગ પંખામાંથી સુખનો પ્રવાહ નથી નીકળતો, કે કરંટ નથી નીકળતો, નીકળે છે ધર્મશાળાને રૂમમાં બેઠા બેઠા ધ્યાન કરતા છે, સુખ માનતા છે. નહીં કઈ નહીં, કઈ નહીં, કોઈ અનુકૂળ નથી ને કોઈ પ્રતિકૂળ. પહેલા પત્રમાં જ એમણે એ વાત લખી છે કે કોઈ સંયોગ અનુકૂળ નથી ને પ્રતિકૂળ નથી. ગુરુદેવના આ સિદ્ધાંતની ભૂતિએ મને હવે ફૂલ કરી નાખ્યો છે. લખે છે કે જબ પરિણતિ અનંત સુખ કા અનંત શાંતિ કા પિંડ કે સાથ રહેતી હૈ ફિર ચિંતા કાય કી. મને મારી શાંતિ અનંત શાંતિને સાથે મારી પરિણતિ કામ કરે છે, મારે શેની ચિંતા? સુખ શાંતિ માટે મને કોઈ ચિંતા નથી. કુટુંબનું પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે, એમનો પ્રારબ્ધ એવું હશે એમ ચાલે છે, એવું જેનું પ્રારબ્ધ હોય એમ ચાલે. એ તો નસીબની હુકઠાબાજી છે. તાવ હવળો પણ પડે ને અવળો પણ પડે, નિબંધનો આપણને અનુભવ છે. એ વસ્તુ ગૌણ છે, જ્ઞાનીને એ વસ્તુ ગૌણ છે, આત્માર્થીને પણ એ વસ્તુ. સાવધાન પોતાના સ્વકાર્યમાં છે. જેને સાચી સમજ થઈ તે પોતાના સ્વકાર્યમાં સાવધાન છે, બાકી એને સાવધાને બીજેથી ઉઠી જાય છે તો કામ થાય છે, નહીં તો નથી થતું. ભાવના આત્મકાર્યની હોય તો અંદરમાં રાગ અને જ્ઞાનને ભિન્ન ભિન્ન અનુભવ કરવાનો યથાયોગ્ય પુરુષાર્થને પ્રયોગ ચાલે એને ભેદ જ્ઞાનનો પ્રયોગ કહેવામાં આવે છે. વિકલ્પે ચડે ત્યાં રાગથી ભિન્ન પડવાનું જરાય બનતું નથી, અને ખોટી શાંતિ મંદ કશાયની શાંતિ લાગે છે. પ્રયોગમાં તો એકનું માત્ર જ્ઞાનને પકડીને પોતાપણે વેદવાનો ઉદ્દેશ હોય છે અને પ્રયત્ન હોય છે. એ પ્રયોગનું લક્ષણ છે, એ પ્રયોગનું સ્વરૂપ છે. શાંતિ અનંત
બોલો પરમકારી શ્રી સદગુરુદેવ નો જય હો, જિનવાણી માતનો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો, જય જિનેન્દ્ર.